એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી ફ્રેન્ચ નવલકથા અને એના લેખકની વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં કહી શકાય કે ક્રાંતિ લાવી દીધી, ગુસ્તાવ ફ્લોબેર અને એમની માસ્ટરપીસ મદામ બોવરી.
હા, ફ્લોબેર 1821-1880, ઘણા લોકો એમને આધુનિક નવલકથાના પિતામહ માને છે. અને એમની એક ખાસ વાત હતી પેલો લેમો જુસ્ટનો આગ્રહ.
લેમો જુસ્ટ એટલે કે એકદમ યોગ્ય શબ્દ. દરેક ભાવ, દરેક વર્ણન માટે બસ એક જ સચોટ શબ્દ શોધવાની એમની મથામણ. જાણે કોઈ શિલ્પી પથ્થર ઘડતો હોય ને એમ.
બરાબર. અને આ બધું એવા સમય જ્યારે ફ્રાન્સમાં મોટી ઉથલપાથલ ચાલતી હતી. રાજશાહી ગઈ, બીજું સામ્રાજ્ય આવ્યું અને ખાસ તો પેલો બુર્ઝવા વર્ગ એટલે કે મધ્યમ વર્ગ, એનું જોર વધ્યું.
અને ફ્લોબેર આ બધાને બહુ બારીકાઈથી જોતા હતા, એકદમ નિરીક્ષકની જેમ. કોઈ પક્ષ નહીં, બસ જે છે એનું વર્ણન.
અંદરનું કડવું, અણગમતું સત્ય બતાવવું, પણ ખાલી ફોટોગ્રાફી જેવું નહીં.
ના ના, એમાં કળા હતી. એમનો પેલો અવૈયક્તિકતાનો સિદ્ધાંત, ઇમ્પર્સનાલિટી. લેખકે જાણે ભગવાનની જેમ સર્જનમાં હોવું પણ દેખાવું નહીં, પોતાની ટીકા ટિપ્પણી વગર.
અને એના માટે એમણે જે ટેકનિક વાપરી એ કમાલની હતી. સ્ટાઇલ ઇનડિરેક્ટ લીબ્રે એટલે કે મુક્ત પરોક્ષ કથન, ફ્રી ઇનડિરેક્ટ ડિસ્કોર્સ.
હા, એમાં પેલું કથાકારનો અવાજ અને પાત્રાના વિચારો જાણે ભળી જાય. નહીં, કોણ વિચારે છે ખબર ના પડે, પણ પાત્રાના મનમાં શું ચાલે છે એ બધું સમજાય.
બરાબર. એટલે જ જ્યારે મદામ બોવરી 1856-57 છપાઈ ત્યારે તો હોબાળો મચી ગયો. સરકારે કેસ કર્યો ફ્લોબેર પર, જાહેર અને ધાર્મિક નૈતિકતા ભંગ કરવાનો આરોપ.
અરે બાપરે, પણ પછી જીતી ગયા ને?
હા, ફ્લોબેર જીત્યા. અને એ જીત કલાકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે બહુ મોટી વાત બની ગઈ.
તો ચાલો આજે આ જબરદસ્ત નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરીએ, એના પાત્રો, એની વાર્તા, એના વિષયો, અને જોઈએ કે આજે પણ એ આપણને કેમ આટલી સ્પર્શે છે.
ચોક્કસ. વાર્તા આપણને લઈ જાય છે 19મી સદીના મધ્ય ફ્રાન્સમાં, નોર્મેન્ડી પ્રાંત. નાના ગામડા, નાના શહેરો, અને કેન્દ્રમાં છે એમા બોવરી.
એમા બોવરી, જેના મનમાં નવલકથાઓ વાંચીને જીવનના કેવા કેવા ખ્યાલો ભરેલા છે. ઉત્કટ પ્રેમ, વૈભવ, રોમાંચ.
હા, પણ એની અસલ જિંદગી એ આ બધાથી બિલકુલ અલગ, સાવ સામાન્ય, કંટાળાજનક.
અને મજાની વાત એ છે કે વાર્તા સીધી એમાંથી શરૂ નથી થતી. પહેલા એના પતિ ચાર્લ્સ બોવરીનો પરિચય આવે છે.
હા, ચાર્લ્સ એક ભલો માણસ, મહેનતુ ડોક્ટર, પણ સાવ આમ સાધારણ, બુદ્ધિમાં સામાન્ય, કોઈ મોટી મહત્વાકાંક્ષા નહીં.
એની પહેલી પત્ની ગુજરી જાય, પછી એ એમા રુઓલ્ટને મળે છે.
એમા રુઓલ્ટ પૈસાદાર ખેડૂતની સુંદર દીકરી, કોન્વેન્ટમાં ભણેલી, પણ ત્યાં પુસ્તકો વાંચી વાંચીને, ખાસ તો રોમેન્ટિક નવલકથાઓ, એણે લગ્ન વિશે કંઈક અલગ જ દુનિયા રચી લીધી છે મનમાં.
જુસ્સો જ હોય, રોજિંદી ઘટમાળથી છુટકારો.
એટલે એ ચાર્લ્સ સાથે પરણીને ટોસ્ટેસ ગામમાં આવે છે અને ત્યાંથી જ એના ભ્રમ ભાંગવાનું શરૂ થાય છે.
હા, અહીંથી જ પેલો સંઘર્ષ શરૂ થાય છે, એમાની કલ્પનાની દુનિયા અને એની વાસ્તવિક જિંદગી. ચાર્લ્સની સામાન્ય આદતો, એની નીરસ વાતો, પ્રેમ બતાવવાની એની અણઘડ રીત,
આ બધું એમાને અંદરથી ખાઈ જાય છે. એને લાગે છે કે એનું જીવન સાવ વેડફાઈ રહ્યું છે, ગુંગળામણ થાય છે, એને અહીંથી ભાગી છૂટવું છે.
આ જ તો આખી નવલકથાનો મુખ્ય સૂર છે ને, એમાની અંદરની પેલી આગ, પેલી રોમાન્ટિક ઝંખના અને બહારની ઠંડી નીરસ વાસ્તવિકતા, એ બે વચ્ચેનો ખાડો ક્યારે પૂરાતો જ નથી.
બરાબર. એનું દુઃખ ખાલી નાખુશી નથી, એ તો જાણે આખી દુનિયા સાથે જ એનું મેળ નથી ખાતો. અને પછી એક ઘટના બને છે જે આ આગને વધુ ભડકાવે છે.
પેલો વોબિયેસાડના કિલ્લાનો ભવ્ય ડાન્સ પ્રોગ્રામ માર્કિસના ઘરે.
હા, એ બોલ, ત્યાં એ પહેલીવાર જુએ છે અમીરોની દુનિયા. ઝળહળતા ઝુમ્મર, મોંઘા કપડાં, પેરિસની શાન, જાણે એના સપનાની દુનિયા એક ક્ષણ માટે સાચી પડી ગઈ હોય.
પણ એ અનુભવ પછી તો
ટોસ્ટેસ પાછા ફરવું એના માટે અસહ્ય બની જાય છે. એની પેલી સામાન્ય જિંદગી એને ડંખવા લાગે છે. એની હતાશા, ચીડિયાપણું બધું વધી જાય છે. એ માંદી પડે છે, શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે છે.
અને ચાર્લ્સ
એ બિચારો તો સમજી જ નથી શકતો કે એમાંને થયું છે શું. એને લાગે છે કે જગ્યા બદલવાથી સારું થઈ જશે.
એટલે એ લોકો યોનવિલ લાંબે નામના મોટા શહેરમાં રહેવા જાય છે. એમાં ગર્ભવતી છે, એને ક્યાંક આશા છે કે કદાચ નવું શહેર, નવું ઘર, કદાચ દીકરો આવે તો જીવન બદલાય. જો કે દીકરી જન્મે છે,
યોનવિલમાં દીકરી બર્થનો જન્મ થાય છે, પણ માતૃત્વથી પણ એમાંનો ખાલીપો ભરાતો નથી. નહીં,
ના, જરાય નહીં. એનું દીકરી સાથેનું વર્તન પણ અજીબ છે. ક્યારેક બહુ વહાલ કરે તો ક્યારેક સાવ ધ્યાન જ ના આપે. અને યોનવિલમાં નવા પાત્રો આવે છે જે એમાની જિંદગીમાં બહુ મહત્વના સાબિત થવાના છે.
હા, સૌથી પહેલા તો પેલો ફાર્માસિસ્ટ મોન્સિયર હોમેસ.
ઓહો, હોમેસ, ભારે વાતોડીઓ, મહત્વાકાંક્ષી પણ એટલો જ દંભી. વિજ્ઞાનને પ્રગતિની વાતો કરે પણ અંદરથી સાવ પોકળ, આત્મશ્લાઘાનો ભંડાર. ફ્લોબેરે એના દ્વારા એ સમયના બુર્જવા સમાજ પર સારો કટાક્ષ કર્યો છે. પેલી દેખાવ ખાતર જીવવાની વૃત્તિ, ભૌતિક સુખ પાછળ દોડ અને સાચી સમજણનો અભાવ.
બરાબર. પછી છે લિયોન ડુપ્યુઇસ, યુવાન લો ક્લાર્ક. શરૂઆતમાં તો એ પણ એમાં જેવો જ લાગે, સંવેદનશીલ, કળા સાહિત્યનું શોખીન, આ નાના શહેરના જીવનથી કંટાળેલો.
હા, બંને વચ્ચે પેલી આત્માની સગાઈ જેવું કંઈક બંધાય છે. નહીં, કલાકો સુધી વાતો કરે, સપના વહેંચે.
હા, પણ એ સંબંધ શારીરિક સ્તરે નથી પહોંચતો. અને પછી આવે છે મોન્સિયર લરૂફ.
લરૂફ, શહેરનો કાપડિયો અને છૂપો શરાફ. આ માણસ બહુ ખતરનાક,
ખૂબ જ ચાલાક. એમાંની આંખોમાં પેલી વૈભવની ભૂખ, પેલો અસંતોષ તરત જ પારખી લે છે અને ધીમે ધીમે એને ઉધાર આપીને દેવાના જાળમાં ફસાવવાનું શરૂ કરે છે.
એ દરમિયાન લિયોન તો પેરિસ જતો રહે છે ભણવા માટે.
હા, એને પણ યોનવિલથી કંટાળો આવે છે. એના જવાથી એમાં ફરી પાછી એકલી અને નિરાશ. પેલો સંઘર્ષ સપના અને હકીકત વચ્ચેનો એ વધુ ઘેરો બને છે.
અહીં ફ્લોબેરની શૈલીની ફરી વાત કરીએ, પેલી મુક્ત પરોક્ષ કથનવાળી. એનાથી થાય છે શું? આપણને એમાંના વિચારો, એની લાગણીઓ બધું સમજાય છે. એની ભ્રમણાઓ, એની નાની નાની ઈચ્છાઓ, એ કેવી રીતે પોતાની જાતને છેતરે છે.
હા, પણ ફ્લોબેર સીધો કોઈ ચુકાદો નથી આપતા. એ આપણને એમાંની નજીક લઈ જાય છે, પણ સાથે એક અંતર પણ રાખે છે જેથી આપણે એની મૂર્ખામીઓ, એની લાચારી પણ જોઈ શકીએ.
અને એ જ રીતે એ યોનવિલના લોકો, પેલો હોમેસ, એ બધાની પોખળતા પણ બતાવે છે. લાંબી લાંબી વાતો, દંભ, સંકોચિતતા, સીધી ટીકા કર્યા વગર, બસ વર્ણનતી જ.
બરાબર. પેલી એમની પ્રખ્યાત ઉક્તિ છે ને, માનવ વાણી એક તૂટેલી કીટલી જેવી છે.
હા, જેના પર આપણે રીંછને નચાવવા બેસુરા તાલ વગાડીએ છીએ જ્યારે આપણી ઈચ્છા તો તારાઓને પીગળાવી દે તેવું સંગીત રચવાની હોય છે. શું અદ્ભુત કહ્યું છે!
એમાંના મનની વાત કદાચ આવી જશે. ઊંચા ભાવો પણ વ્યક્ત કરવા માટે ભાષા અને વાતાવરણ સાવ સામાન્ય.
ખરું, તો લિયોન ગયો, પછી કોણ આવે છે એમાંના જીવનમાં?
રોડોલ્ફ બુલોંગર, નજીકની જાગીરનો માલિક, પૈસાદાર, અનુભવી, થોડો સિનિકલ પણ, અને સ્ત્રીઓને જીતવાનો શોખીન.
એ એમાંને જુએ છે અને તરત સમજી જાય છે કે આ આસાનીથી પટી જશે.
હા, એ એમાંના અસંતોષને, એની રોમાન્ટિક ઝંખનાને પારખી લે છે. એમનું મળવાનું થાય છે પેલા કૃષિ મેળામાં, એગ્રીકલ્ચરલ ફેર.
અરે, એ દ્રશ્ય તો કમાલનું છે, ફ્લોબેરની વક્રતાનો ઉત્તમ નમૂનો.
બિલકુલ. એક બાજુ રોડોલ્ફ એમાંને પ્રેમની મીઠી મીઠી વાતો કરે છે, એને પટાવવાની કોશિશ કરે છે,
અને બીજી બાજુ માઇક પર જાહેરાતો થાય છે, શ્રેષ્ઠ બળદ માટે ઇનામ, ઉત્તમ ખાતર માટે પ્રશંસા, રોમેન્ટિક વાતો અને પશુઓની બોલી. આનાથી વધુ સારો કટાક્ષ શું હોઈ શકે?
ખરેખર. અને રોડોલ્ફ સાથે એમાંનો પહેલો ગંભીર પ્રેમ સંબંધ શરૂ થાય છે. થોડા સમય માટે એમાંને લાગે છે કે હા, આ જ જીવન છે જે હું જીવવા માંગતી હતી. ઉત્કટતા, રોમાંચ.
એ બેફિકર બને છે, છુપાઈ છુપાઈને મળે છે, ભેટો આપે છે, અને આ બધા માટે લરૂ પાસેથી પૈસા લેતી જાય છે. દેવું વધતું જાય છે.
એનો પ્રેમ તો લગભગ પાગલપન જેવો બની જાય છે. એ રોડોલ્ફ સાથે ભાગી જવાનું નક્કી કરે છે, બધું જ છોડી દેવા તૈયાર છે.
પણ રોડોલ્ફ એ તો આવો બંધાવા તૈયાર નહોતો.
ના, બિલકુલ નહીં. એ પોતાની આઝાદી છોડવા નહોતો માંગતો, એટલે ખચકાતા મને હા પાડે છે, પણ પછી છેલ્લી ઘડી જે ફરી જાય છે.
અને પેલો પત્ર લખીને સંબંધ તોડી નાખે છે, જરદાળુની ટોપલીમાં છુપાવીને મોકલેલો પત્ર. કેટલું ઠંડુ!
હા, આ દગો એમાં સહન નથી કરી શકતી. એ ભાગી પડે છે, ગંભીર રીતે બીમાર પડે છે. મગજનો તાવ આવે છે એને. મહિનાઓ સુધી પથારીમાં, જાણે મરતા મરતા બચી.
સાજા થયા પછી થોડો સમય ધર્મ બાજુ વળે છે, પણ એ પણ ઉપર છલ્લું જ ને.
હા, એની ધાર્મિકતા પણ એની રોમેન્ટિકતા જેવી જ નાટકીય, ભાવનાત્મક. એ દરમિયાન પેલી હિપ્પોલાઇટવાળી ઘટના બને છે.
હા, પેલો તબેલાનો છોકરો જેના વાંકા પગનું ઓપરેશન ચાર્લ્સ કરે છે હોમેસની ચડાવણીથી,
અને ઓપરેશન ફેલ જાય છે. બિચારા હિપ્પોલાઇટનો પગ કાપવો પડે છે. આ ઘટના ચાર્લ્સ માટે તો શરમજનક હતી જ, પણ એમા માટે પણ છેલ્લો ઘા હતો. એના પતિની અક્ષમતા સાબિત થઈ ગઈ.
આ બે પુરુષો, લિયોન અને રોડોલ્ફ, શું લાગે છે, બંને સરખા જ હતા કે અલગ?
રુડોલ્ફ તો સ્પષ્ટ છે, અનુભવી શિકારી. એને ખબર છે કે એમા જેવી સ્ત્રીઓ શું ઈચ્છે છે અને એમને કેવી રીતે વાપરવી. એ પેલી કઠોર વાસ્તવિકતા જેવો છે જે એમાના સપના તોડી નાખે છે, સ્વાર્થી અને ક્રૂર.
અને લિયોન, એ શરૂઆતમાં થોડો સારો લાગ્યો હતો, સંવેદનશીલ.
હા, શરૂઆતમાં, પણ પેરિસથી પાછો આવે છે ત્યારે બદલાઈ ગયો હોય છે. થોડો આત્મવિશ્વાસુ બન્યો છે, પણ સાથે વધારે સ્વાર્થી અને ડરપોક પણ. છેલ્લે એ પણ એમાને મદદ નથી કરી શકતો. જાણે રોમાન્ટિક લાગણીઓ પણ દુનિયાદારી સામે હારી જાય છે.
હિપ્પોલાઇટની ઘટના પછી ચાર્લ્સ એમાને રુએન લઈ જાય છે, ઓપેરા જોવા, એનું મન બહેલાવવા.
અને ત્યાં કોણ મળે છે? ફરી પાછો લિયોન.
ઓ,
અને ફરી પાછો સંબંધ શરૂ.
હા, બીજો પ્રેમ સંબંધ, આ વખતે વધુ છૂપો, શરૂઆતમાં વધુ રોમાંચક. એમાં પિયાનો શીખવાના બહાને દર અઠવાડિયે રુએન જાય છે અને લિયોનને મળે છે.
પેલું બંધ ઘોડાગાડીવાળું દ્રશ્ય અહીં આવે છે ને? હા, એ જ. કલાકો સુધી બંધ ગાડીમાં રુએનના રસ્તાઓ પર ફર્યા કરે છે. તીવ્ર જુસ્સો અને નૈતિક પતન, બંનેનું મિશ્રણ.
પણ આ સંબંધ પણ લાંબો નથી ચાલતો. જૂઠું બોલવાનો થાક, વ્યવસ્થા કરવાની માથાકૂટ, પ્રેમની તાજગી ઓસરી જાય પછીની વાસ્તવિકતા.
બરાબર. લિયોન પણ કંટાળવા માંડે છે, અને આ બધાની સાથે પેલી આર્થિક ભીસ તો વધતી જ જાય છે.
હવે લરુનો વારો, જે અત્યાર સુધી રાહ જોતો હતો.
હા, હવે દીવાની ઉઘરાણી શરૂ કરે છે. પ્રોમિસરી નોટો પર સહીઓ કરાવે છે, ઊંચું વ્યાજ, ચાર્લ્સના ભવિષ્યના વારસા પર પણ અધિકાર જમાવી દે છે. લરુ એટલે પેલું શિકારી વરુ, જે નબળા શિકારને ફાડી ખાય. એ સમયના મૂડીવાદનું કદરૂપું ચિત્ર.
અહીં બે વાત નોંધવા જેવી છે. એક તો એ જમાનામાં સ્ત્રી હોવાની મર્યાદાઓ, એમાં પાસે પોતાની શક્તિઓ વાપરવાના રસ્તા જ કેટલા હતા.
સાચી વાત. પુરુષો તો મુક્ત હતા, કારકિર્દી, પ્રેમ સંબંધો, બધું કરી શકે. એમાં માટે તો ઘર, પતિ, બાળક, એના માટે વ્યભિચાર અને ખરીદી, ભલે ખોટા રસ્તા હતા, પણ એ જ જાણે એની એજન્સી, એનો બળવો હતો.
અને બીજો મુદ્દો, પેલો ભૌતિકવાદ અને દેવું, એમાં સુખને વૈભવ સાથે જોડે છે. મોંઘી વસ્તુઓથી જીવન સુધરશે એમ માને છે.
અને લરુ એનો જ ફાયદો ઉઠાવે છે. દેવું એના માટે એક સાચી સાંકળ બની જાય છે. ફ્લોબેર જાણે કહે છે કે સુખ ખરીદી શકાતું નથી અને દેખાડો મોંઘો પડે છે. આ વાત આજે પણ એટલી જ સાચી છે.
અને હવે આવે છે અંત. દેવું માથે ચડી ગયું છે, લરુ કોઈ વાત સાંભળવા તૈયાર નથી.
ઘર વખરી જપ્ત કરવા માટે સરકારી અધિકારી બેલીફ આવે છે. એમાંની આબરૂ ધૂળમાં મળવાની તૈયારી છે.
એ પૈસા માટે આમ તેમ દોડે છે, લિયોન પાસે જાય છે.
લિયોન તો ડરી જાય છે, ના પાડી દે છે. શહેરના બીજા લોકો પાસે મદદ માગે છે, કોઈ તૈયાર નથી. છેલ્લે છેલ્લી આશા તરીકે રુડોલ્ફ પાસે જાય છે.
એને એમ કે કદાચ જૂનો પ્રેમ યાદ કરીને મદદ કરશે.
પણ રુડોલ્ફ સાવ ઠંડો જવાબ આપે છે, પૈસા નથી એમ કહી દે છે. આ એમા માટે છેલ્લો ફટકો હતો. એનો છેલ્લો ભ્રમ પણ તૂટી ગયો. એ સાવ એકલી છે, કોઈ રસ્તો નથી.
પછી
ભાંગી પડેલી એમાં સીધી હોમેસની ફાર્મસીમાં જાય છે. ત્યાં પેલો યુવાન મદદનીશ જસ્ટિન, જે મનોમન એમાને ચાહે છે, એને ભોળવીને આર્સેનિકની ચાવી લઈ લે છે
અને
મુઠ્ઠી ભરીને આર્સેનિક ખાઈ લે છે.
ઓહ, ફ્લોબેરે એના મૃત્યુનું વર્ણન કર્યું છે, એ બહુ બહુ ભયાનક છે. નહીં, કોઈ રોમેન્ટિક વાત જ નહીં.
જરાય નહીં, અત્યંત વાસ્તવિક, ધીમું, પીડાદાયક, શારીરિક રીતે બિહામણો, ઝેરની અસર, ઉલટીઓ, ખેંચ, બધું જ. ફ્લોબેર કોઈ ડોક્ટરની જેમ ઝીણવટથી વર્ણન કરે છે. આસપાસ લાચાર ચાર્લ્સ, દંભી પાદરી, બડબડ કરતો હોમેસ,
કરુણંત.
એમાંના મૃત્યુ પછી ચાર્લ્સ સાવ તૂટી જાય છે. એને પેલા પ્રેમપત્રો મળે છે, રોડોલ્ફના, લિયોનના.
એનો શું પ્રતિભાવ હોય છે?
ગુસ્સો નહીં, બસ ઊંડું દુઃખ. એ એમાને માફ કરી દે છે, પણ આ સત્ય જીરવી નથી શકતો. થોડા સમય પછી બગીચામાં બેઠો બેઠો જ મૃત્યુ પામે છે. હાથમાં એમાના વાળની લટ હોય છે.
અરે રે, એટલે એમાં કલ્પનાથી મરી અને ચાર્લ્સ કલ્પનાના અભાવથી અને તૂટેલા દિલે.
કંઈક એવું જ. અને એમની દીકરી બર્થ, એ અનાથ ગરીબ કાકી પાસે અને છેલ્લે મિલમાં મજૂરી કરવા, એમાંના સપનાઓનો કેવો અંત!
અને આ બધામાં છેલ્લે કોણ ફાવે છે?
હોમેસ, પેલો દંભી ફાર્માસિસ્ટ. એને તો ઉલટાનું સરકાર તરફથી મોટું સન્માન મળે છે, લીજન ઓફ ઓનર.
આ જ તો ફ્લોબેરનો સૌથી મોટો કટાક્ષ છે. સમાજમાં દંભ અને સામાન્યતા જ તરી જાય છે.
બરાબર. ફ્લોબેરે પ્રતીકો પણ સરસ વાપર્યા છે. પેલી બારીઓ, એમાં વારંવાર બારી પાસે દેખાય છે. એ જાણે એની કેદમાંથી બહાર જોવાની, છટકી જવાની ઈચ્છાનું પ્રતીક છે.
હા, અને પેલો અંધ ભિખારી, એ પણ બહુ ડરાવણો છે.
એ એમાંના નૈતિક પતનના સમયે દેખાય છે. એના ચહેરાના ઘા, એનું ગીત, જાણે એમાંના સુંદર સપના નીચે રહેણા ભ્રષ્ટાચાર અને અંતનો સંકેત.
અને પેલો ભમરડો, એ પણ નાનું પણ સચોટ પ્રતીક છે.
હા, ગોળ ગોળ ફરતો, બીજાના જોરે ચાલતો, અંતે તો જમીન પણ પડી જતો, જાણે એમાંના પોતાના જીવન જેવો જ.
તો આટલા વર્ષો પછી પણ મદામ બોવરે કેમ મહત્વની છે, શું લાગે છે?
મને લાગે છે કે પેલો ભ્રમણા અને વાસ્તવિકતા વચ્ચેનો જે શાશ્વત સંઘર્ષ છે ને, એનું બહુ સશક્ત ચિત્રણ છે આમાં. એ આજે પણ એટલું જ સાચું છે.
હા, અને સમાજના દબાણો, આપણી ઈચ્છાઓ, ભૌતિકવાદની લાલચ, આ બધી બાબતો પર આપણને વિચારવા મજબૂર કરે છે. આપણી પોતાની જિંદગીમાં પણ આ બધું ક્યાંક ને ક્યાંક હોય જ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.